एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपीवाला संपादित रचनावली पठन शैलेश 180 रुओ वाला देश लेखक एलन पेटन। कोई पण ख्रिस्ती दुखथी मुक्त होय एवू मैं कदी विचार्यू नथी। આપણા પ્રભુએ પણ દુઃખ વેઠ્યું છે અને હું માનતો થયો છું કે તેમણે આપણને યાતનામાંથી ઉગારવા સહન નહોતું કર્યું, એમણે સહન કર્યું હતું આપણને યાતના જીરવવાનું શીખવાડવા માટે। જગતની રચના અને જગતની વાસ્તવિકતા સામે ટકી રહેવાનો આવો ધરખમ સંદેશો એક પાત્ર દ્વારા વહેતો કરનાર લેખક છે દક્ષિણ આફ્રિકાનો એલન પેટન, અને એની પ્રસિદ્ધ નવલકથા છે રુઓ વાલા દેશ, ક્રાય ધ બિલવડ કન્ટ્રી। આ નવલકથા છે તો યાતનાની કથા, દક્ષિણ આફ્રિકાની પ્રજાની આપત્તિની કથા, છતાં આ યાતનાની કથા પાછળ એક આશ્વાસન છે। ગુલામીનો ભય અને ભયની ગુલામી વર્ણવતી આ કથા એમાંથી મુક્તિ આપનાર પ્રભાતની રાહ જુએ છે, એ જ આનંદની વાત છે। 1948માં પ્રકાશિત થયેલી આ નવલકથાની ફિલ્મ બની છે અને એણે જગતભરમાં દક્ષિણ આફ્રિકાની કાળી પ્રજાની કાયદા વ્યવસ્થા અંગે ખાસ્સો ઉહાપોહ ઊભો કરેલો। આ પુસ્તક વિશે એવું લખાયું છે કે જે કામ અમેરિકાના હબસી ગુલામો માટે અંકલ ટોમ્સ કેબિને કર્યું હતું તે સ્થાનિક આફ્રિકાવાસીઓ માટે આ પુસ્તકે કરવું જોઈએ। દક્ષિણ આફ્રિકાના પીટર મેરિટ્સબર્ગમાં જન્મેલા એલન પેટને નાતાલ યુનિવર્સિટીમાંથી ઉપાધિ મેળવેલી અને ઇક્સોપોમાં લાંબો સમય શિક્ષણ કાર્ય કરેલું। જોહનિસબર્ગ જેવા મોટા શહેરમાં જઈને ખોટા રસ્તે ચડી ગયેલા અને લગભગ અસામાજિક તત્વોમાં ફસાઈ ગયેલા યુવાનો માટેના દક્ષિણ આફ્રિકાના એક મોટા સુધારણા ઘરમાં એમણે 13 વર્ષ સુધી પોતાની સેવાઓ આપેલી। સુધારણા ઘરને ન્યાય ખાતાને બદલે શિક્ષણ ખાતા સાથે જોડી ગુનેગાર યુવાનોની સજા અંગેની વિચારણા પણ એમણે નવી દ્રષ્ટિથી કરેલી। એમણે લિબરલ પાર્ટી ઓફ સાઉથ આફ્રિકાની સ્થાપના કરેલી અને એના પ્રમુખ રહેલા। એમણે જાતિ જાતિ વચ્ચે ભય અને શંકાના સંબંધોને સ્નેહ અને આદરમાં પલટાવવા ખાસ્સું લેખન કાર્ય કરેલું। દક્ષિણ આફ્રિકાના એમના આ અનુભવો સાથે છિન્ન ભિન્ન થતા આદિમ સમાજનો તેમજ નવા રચાઈ રહેલા સમાજનો ચિતાર એમણે આ નવલકથામાં પૂરી તન્મયતાથી અને છતાં નિષ્પક્ષપાત રીતે પૂર્વગ્રહ મુક્ત રહીને આપ્યો છે। આફ્રિકાની સોનાની ખાણો અને ખાણિયાઓના શોષણની અને આર્થિક નીતિની વાત પણ એમાં વણાયેલી છે। અલબત્ત એનો અર્થ એવો નથી કે આ સાચી ઘટના છે। લેખક જણાવે છે તેમ આ આખી કથા સાચી ઘટના નથી, પણ એ દસ્તાવેજી શૈલીમાં લખાયેલી છે અને બાઇબલની ભાષાની જેમ એમાં ભાષાની સાદગી અને સરળતા છે। નવલકથાનું કથાનક તો બહુ પાંખું છે। ચાલી ગયેલા પુત્રને એક ગામનો પાદરી પિતા જોહનિસબર્ગ જેવા અટપટા શહેરમાં શોધવા નીકળે છે અને અંતે એનો ગુનેગારના રૂપમાં ભેટો થાય છે। પરંતુ આ ઘટના દરમિયાન કાળા અને ગોરાઓનો, ગામડાઓ અને શહેરનો, ધર્મ અને અધર્મનો, પિતા અને પુત્રનો લેખકે જે વિરોધ રચ્યો છે એમાંથી નવલકથા બની છે। નવલકથા 3 ખંડમાં રજૂ થઈ છે। પહેલા ખંડમાં દક્ષિણ આફ્રિકાના એક ગામના જૂના પુરાણા ચર્ચના પાદરી કુમાલો પોતાની માંડ બચાવેલી થોડી ઘણી મૂડી સાથે પત્નીને આશ્વાસન આપી પુત્ર એપ્સલમને શોધવા નીકળે છે। પોતાના ખાણિયા પતિની શોધમાં ગયેલી ફોઈને શોધવા ગયેલો એપ્સલમ જોહનિસબર્ગમાં જ રોકાઈ ગયો છે, પણ એનો કોઈ કાગળપત્ર નથી કે એનો કોઈ પત્તો નથી। પાદરી કુમાલો લાંબી મુસાફરીને અંતે જિંદગીમાં પહેલીવાર અજાણ્યા જોહનીસબર્ગમાં પ્રવેશે છે. પ્રવેશતામાં જ ઠગાય છે, પણ એમના સદભાગ્યે એમનો પરિચય એક પરગજુ બીજા પાદરી સિમાંતુ સાથે થાય છે. સિમાંગુની મદદથી કુમાલો એપ્સોલમની શોધ આદરે છે. એમાં ઘણા વખતથી જુદા પડેલાને અત્યારે ભ્રષ્ટ રાજકારણી તરીકે કાળાઓનો પક્ષ લેતા નાના ભાઈ જ્હોન કુમાલોનો પણ ભેટો થાય છે. પાદરી કુમાલોને સુધારણા ઘર સુધી પહોંચતા જાણવા મળે છે કે તેમનો દીકરો ચોર બન્યો છે. રખડુની જેમ સ્થળે સ્થળે ભટકે છે. ગભરુ બાળાસમી છોકરી સાથે રહેવા માંડ્યો છે અને એવા બાળકનો પિતા થવાનો છે કે જેને નામ નહીં હોય, પણ સાથે એ પણ જાણવા મળે છે કે એમના દીકરાએ છોકરીને તથા ન જન્મેલ બાળકને છોડી દીધા છે. કાયદા અને પ્રણાલીઓને બાજુએ મૂકીને જીવન જીવે છે. ત્યાં છાપામાં ખબર ચમકે છે કે પાર્ક બોર્ડમાં ખૂન, શહેરના જાણીતા ઇજનેરની ગોળીથી હત્યા, હત્યારાઓ દેશી હોવાની ધારણા. કુમાલાનો ભય સાચો ઠરે છે. એપ્સલમે જ બીજા બે યુવાનોને સાથે રાખીને એ હત્યા કરી હોય છે. સિમાંગુની મદદથી વિના ખર્ચે ગરીબ પાદરી કુમાલાનો પુત્રનો કેસ લડવા એક વકીલ મળી જાય છે. ત્યાં પહેલો ખંડ પૂરો થાય છે. બીજા ખંડમાં જેની હત્યા થઈ છે તે જાર્વિસ અને જાર્વિસના પિતા કેન્દ્રમાં આવે છે. જાર્વિસ ગોરો અંગ્રેજ હોવા છતાં કાળાઓના પ્રશ્ને પોતાની અંગ્રેજ પ્રજાની જવાબદારી વિચારનારો અને અનુકંપાશીલ મનુષ્ય પ્રેમી હતો. અકસ્માતે જાર્વિસનો મૂળ પરિવાર પાદરી કુમાલોના ગામની નજીકની ટેકરીએ વસેલો છે અને જાર્વિસના પિતાને હત્યાની ખબર પહોંચે છે. મુકદ્દમો ચાલે છે. એપ્સલમને ફાંસીની સજા થાય છે. જેલમાં એપ્સલમને પરણાવી સગર્ભા ગભરુ બાળાને લઈને અને પોતાના બહેનના દીકરાને લઈને પાદરી કુમાલો ગામમાં પાછા ફરે છે. ત્રીજા ખંડમાં પાછા ફરેલા પાદરી કુમાલોને એમની ગેરહાજરીથી અધીર બનેલા ગામલોકોના પ્રેમનો અદ્ભુત પરિચય મળે છે. ગામની અભણ અને અણઘડ રીતે ખેતી કરતી પ્રજા, ગામની વેરાન ઘાસિયા ભૂમિ, ગામની અસહ્ય ગરીબી, બધાનો કોઈ ઉપાય કરવા પાદરી કુમાલો પોતાના મનને જોતરે છે અને કાળા ખેડૂત સમાજના પુનઃસ્થાપન અંગે સક્રિય બને છે. હત્યા પામનાર જાર્વિસનું કાળા પ્રત્યેનું અનુકંપાભર્યું કાર્ય જાર્વિસના પિતા બહુ આશ્ચર્યકારક રીતે આગળ ધપાવે છે અને પાદરી કુમાલોને દૂધની સેવા માટે ખેતીની સુધારણા અર્થે પોતાની સંપત્તિ પૂરી પાડે છે. એટલું જ નહીં, પોતાના જ પુત્રને મારી નાખનાર પાદરીના પુત્રની દયાની અરજીનો સ્વીકાર થયો કે નહીં તે જાણવા પ્રયત્ન કરે છે, પણ દયાની અરજીનો સ્વીકાર થતો નથી. એપ્સલમની પ્રિટોરિયાની જેલમાં થનારી ફાંસીના દિવસે પાદરી કુમાલો ગામ નજીકના પર્વત પર ચાલી જાય છે, પુત્ર અર્થે પ્રાર્થના કરે છે, ત્યાં રાત ગાળે છે અને પ્રભાતની રાહ જુએ છે. આ પુસ્તક વિશે જે લખ્યું છે કે આ પુસ્તક એવું છે કે જેને શરૂ કર્યા પછી મૂકી દેવાનું સહન ન થાય કે હિંમત વિના આગળ વાંચી ન શકાય, એ તદ્દન સાચું છે. ગુજરાતી ભાષામાં જયંત પંડ્યાના હાથે વાલો મારો દેશ નામે આ પુસ્તકનો અનુવાદ થયો છે. માણસ તરીકે માણસમાં રસ ધરાવનાર કોઈ પણ વાચકે એ અનુવાદ વાંચી લેવો જોઈએ.